તારીખ 12/2/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 546
જૂની પ્રતમાં 56 પાનો હશે. જે જાણવાનું જ્ઞાનની પર્યાય છે એમાં પર જ્ઞેયનું પ્રતિબિંબ છે. જ્યારે પર જ્ઞેયનું પ્રતિબિંબ છે ત્યારે પણ જ્ઞાન પોતે પોતાના જ્ઞાન સામાન્યનું અવલોકન કરે ત્યારે સામાન્ય જ્ઞાન તો માત્ર જ્ઞાન રૂપે માત્ર જ્ઞાનપણે એમનેમ છે. જ્ઞાનમાં જ્ઞાન સામાન્યમાં કોઈ પ્રતિબિંબના કારણે ફેરફાર જોવામાં આવતો નથી. પ્રતિબિંબના ફેરફારો જ્ઞાન વિશેષમાં થાય છે. જ્ઞાન સામાન્ય એમને મળે છે. એક દ્રષ્ટાંત વધારે લઈએ કે ટેલિવિઝનના પડદા ઉપર ગમે તેટલા ચિત્રો આવે અને ગમે તેવા ચિત્રો આવે, આગ સળગતી હોય પણ ભડાક મકાનો બળતા હોય કે મોટા મોટા એક્સિડન્ટ થતા હોય કે ધરતીકંપને લઈને ડુંગરા તૂટી પડતા હોય, પડદાને કાંઈ થતું નથી. પડદાને કાંઈ થતું નથી એમને મરીએ છે. એમ જ્ઞાન સામાન્યનો પડદો એમને મળીએ છે. એ પડદા ઉપર ચિત્રો આવે છે એને જ્ઞાન વિશેષ કહીએ છીએ આપણે. પ્રતિબિંબો પડે છે એને જ્ઞાન વિશેષ કહીએ છીએ. પણ મૂળ જે જ્ઞાનનો પડદો છે એમને મળીએ છે. એને બુદ્ધિગોચરપણે સમજાય તો, સંમત થાય તો, સમજીને એ વિષય સંમત થાય બૌદ્ધિક સ્તરે, તો એને અંતર અવલોકનમાં લેવું, પોતાના પ્રેરણમનમાં એનું અવલોકન કરવું, જ્ઞાન દ્વારા એનું અવલોકન કરવું પોતાનું ને પોતાનું. તો જે વિચાર પદ્ધતિ એ સમજાયું છે તે અનુભવ પદ્ધતિ એ સમજાશે. આ પ્રકારને પ્રયોગ કહે છે. વિચારને પ્રયોગ નથી કહેતા પણ આ અવલોકનને પ્રયોગ કહીએ છીએ. વિચારથી જે સમજાયું, વૈચારિક જ્ઞાનમાં જે સમજાયું તેનાથી આ એક પગલું આગળ છે પ્રયોગનું, અને તેને અનુભવ જ્ઞાન કહે છે. વિચારેલું જ્ઞાન કાળે કરીને વિસ્મરણ થાય છે, અનુભવ જ્ઞાનની વિસ્મૃતિ થતી નથી. એટલું એ જ્ઞાન બળવાન અને શક્તિયુક્ત હોય છે. જ્યારે વૈચારિક જ્ઞાન નિર્બળ છે એની પાસે, એની બરાબરી. આમ બંને જ્ઞાન હોવા છતાં બંને જ્ઞાનમાં મોટો ફરક છે, મોટું અંતર છે. એવો જે પ્રયોગાત્મક જ્ઞાનાભ્યાસ છે એ કરવા યોગ્ય છે, અને એ જ ખરો જ્ઞાનાભ્યાસ છે. શાસ્ત્ર વાંચો તેને જ્ઞાનાભ્યાસ કહે છે, વાંચેલાનો વિચાર કરો તેને પણ જ્ઞાનાભ્યાસ કહે છે. પણ એ જ્ઞાનાભ્યાસ કરતા પણ આ જ્ઞાનાભ્યાસ કરવા યોગ્ય છે, કેમ કે એ તો કાળે કરીને વિસ્મરણ થશે, યાદ નહીં રહે કે શું વાંચ્યું શું વિચાર્યું. જ્ઞાન માત્ર જેવું ને તેવું છે, એટલે જ્ઞાન માત્ર થી વસ્તુનું ગ્રહણ થયું પછી ત્યાં જે સામાન્ય છે એ સામાન્ય સદ્રશ ત્રિકાળી જ્ઞાન સ્વરૂપી વસ્તુ છે. એટલે ત્યાં આવું જ મારું સ્વરૂપ છે એવું અસ્તિત્વ ગ્રહણ થયું, અને એ સ્વરૂપ સહજ અનંત પ્રત્યક્ષ હોવાથી, અને જ્ઞાન સામાન્યમાં વેદ્ય વેદક ભાવ પણ પ્રત્યક્ષ અંશ રૂપ હોવાથી, પ્રત્યક્ષ અંશથી આખી વસ્તુ સેમ્પલથી જેમ આખો આખી વસ્તુ જણાય, ગોળની કણીથી આખો ગોળનો રવો પકડાય જ્ઞાનમાં, એમ આખું સ્વરૂપ ઓળખાય છે, અખંડ સ્વરૂપ ઓળખાય છે. અને એ અખંડ સ્વરૂપ પ્રત્યક્ષ હોવાથી એને જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ કરીને પ્રતીતિમાં એ પ્રકારે આવિર્ભાવ કરીને જ્ઞાની સ્વસંવેદનને વધારે છે, મુમુક્ષુ સ્વસંવેદનને પ્રગટ કરે છે, જ્ઞાની સ્વસંવેદનને વધારે છે, અને આનંદને પણ વધારે છે, સુખને પણ વધારે છે. એવી જે જ્ઞાનીની જ્ઞાન કળા છે તે મોક્ષને પામવાની કળા છે, એ મોક્ષની કળા છે અને એ કર્તવ્ય છે. ગૌણ થઈ જાય બે મુખ્ય ન રહીએ, જ્યાં જ્ઞાન સામાન્ય મુખ્ય થયું આવિર્ભૂત થયું ત્યાં ઓટોમેટિક જ્ઞાન વિશેષ ઓટોમેટિક ગૌણ થાય છે, આપમેળે જ ગૌણ થાય છે, પોતાની મેળે જ ગૌણ થાય છે. જેમ અત્યારે જ્ઞાન વિશેષ મુખ્ય તથા જ્ઞાન સામાન્ય આપોઆપ ગૌણ થઈ રહ્યું છે, તેમ ઉલટું થઈ રહ્યું છે, સુલટું થાય છે, આપોઆપ જ છે, હા થઈ જ રહ્યું છે, બધાને થઈ જ રહ્યું છે. ઉપયોગ ઉપયોગમાં રહે તે અવિષમ ઉપયોગ છે, અને તે અવિષમ ઉપયોગ નમસ્કાર કરવા જેવો છે. પ્રભુદેવ નમસ્કાર, એવા અવિષમ ઉપયોગને નમસ્કાર હો, એમણે તો પ્રશંસા કરી છે, એ ઉપયોગની ભક્તિ કરી છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંયમ, એ જેમાં સમાય છે એવા અવિષમ ઉપયોગને નમસ્કાર હો, એવી પ્રશંસા કરી છે. પ્રશંસા કેવી પદ્ધતિથી કરી છે, કે જે અવિષમ ઉપયોગમાં આવ્યો એને તો વ્રત તપ બધા ઉત્કૃષ્ટ પણ થઈ ગયા, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે કરતા હોય એની અંદર આવી ગયા એમ કે છે, એમાં સમાઈ જાય છે એમ કે છે. કેમ કે જેમ 100 માં 99 સમાય કે ખરા કે નહીં, તમારી પાસે 100 રૂપિયાની નોટ હોય તો કહેવાની જરૂર નથી કે 99+1 છે, 100 રૂપિયા તે 99+1 છે, 99 એમાં સમાઈ જાય છે. એમ તમે ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટ તપ ને ઉત્કૃષ્ટ સંયમનો જે પુરુષાર્થ કરો એના કરતા વધુ પુરુષાર્થ આવા અવિષમ ઉપયોગમાં થાય છે, માટે એમાં એ સમય જાય છે એમ કેવું છે. અવિષમ ઉપયોગ કરવો એક આત્મિક પ્રચંડ પુરુષાર્થનું કામ છે, જેવી તેવી વાત નથી એમ કેવું છે. એ પુરુષાર્થ જેને સમજાય, એ પુરુષાર્થ જેને દેખાય, એ પુરુષાર્થના જેને જ્ઞાની પુરુષમાં દર્શન થાય એનું મસ્તક નમી પડ્યા વિના રહે, એનું હૃદય નમી પડ્યા વિના રહે, એવો વિષય છે. આ તો ઓળખવાના પ્રયોગનો સબ્જેક્ટ ચાલે છે, ચાલતો વિષય છે. એટલે છે કે આત્મા ઓળખાય છે, લક્ષ ગોચર થાય છે, પ્રતિભાસ માન્ય પ્રતિભાસીમાન થાય છે, ત્યારે કયા પ્રયોગથી થાય છે એટલો મર્યાદિત વિષય આપણે અત્યારે ચાલે છે, એ મર્યાદિત વિષય ચાલે છે. ત્યારે પણ જ્ઞાન જ્ઞાન સામાન્યપણે તો માત્ર જ્ઞાન રૂપે જેવું ને તેવું છે, અર્થાત જાણન પર્યાય રૂપ તે જ્ઞાનમાં રાગાદીનું પ્રતિબિંબ પડતા ઉઠતા એને એને રિપીટ કરીએ છીએ. અર્થાત કરીને જ્ઞાન રાગ રૂપે થતું નથી. પિક્ચરમાં આગ લાગે તો પડદો સળગતો નથી, કે મકાન તૂટી પડતા પડદો ફાટી જતો નથી, કે કોઈ ફાયરિંગથી ગોળી મારે છે તો માણસનું શરીર પિક્ચરમાં વિંધાય છે એમાં પડદો વિંધાતો નથી. બરાબર છે એમ. જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. જ્ઞાન ચાહે તે જ્ઞેયને જાણે, કોઈ પણ જ્ઞેયને જાણે, જ્ઞાન જ્ઞાન રહે છે. જ્ઞાન રાગને જાણતા, ક્રોધને જાણતા, રાગ રૂપે ક્રોધ કે ક્રોધ રૂપે થતું નથી. અર્થાત તે જ્ઞેયો, ક્રોધાદિ જ્ઞેયો અને રાગાદિ જ્ઞેયો સ્વયં વિકાર રૂપ હોવા છતાં પણ જ્ઞાનમાં વિકાર ઉપજાવી શકતા નથી. જ્ઞાનમાં વિકાર ઉપજાવી શકતા નથી એટલે મારામાં વિકાર ઉપજાવી શકતા, કેમ કે જ્ઞાન તે હું છું. જ્ઞાન કેવી રીતે આવિર્ભૂત થયું છે કે જ્ઞાન તે હું છું. હું પણ હું કરતા મુખ્યતા આવે, હું પણ આવે તો રસ આવે. પારકામાં કોઈને રસ નથી, પોતાનું હોય ત્યાં જ રસ પડે. એમ જ્ઞાનમાં પોતાપણું થયું ત્યાં જ્ઞાન રસ ઉપજ્યો, જ્ઞાનમાં પોતાપણું થયું ત્યાં આત્મરસ ઉપજ્યો, જ્યાં પોતામાં પોતાપણું થયું ત્યાં ચૈતન્ય રસ ઉપજ્યો, અને એ રસ છે તે અમૃત રસ છે, એ અજર અમર કરે છે. સંસારી પ્રાણીને અજર અમર કરી દે છે, એ અમૃત રસ છે. એ જ્ઞેયો, ક્રોધાદિ જ્ઞેયો જ્ઞાનમાં વિકાર ઉપજાવતા નથી, ઉપજાવી શકતા પણ નથી. તેવું જ જ્ઞાનનું અવિકારપણે રહેવાનું અકષાય સ્વરૂપ ત્રિકાળી છે, અથવા અકષાય સ્વરૂપી સામર્થ્ય ત્રિકાળી છે. એ જ્ઞાનનું અનંત શુદ્ધત્વ છે, એ જ્ઞાનની અનંત શુદ્ધત્વ શક્તિ છે, કે નિગોધમાં અનંતકાળ પ્રચુર કષાય કલંકમાં ડૂબેલો રહ્યા, ડૂબેલું પરિણમન રહ્યા છતાં જ્ઞાન જ્ઞાન રૂપે શુદ્ધ જ રહ્યું, એનું અનંત શુદ્ધત્વ સામર્થ્ય છે. શુદ્ધત્વનું સામર્થ્ય છે, એ સ્વરૂપ છે પોતાનું, તે માત્ર જ્ઞાન સ્વરૂપ સ્વભાવ, તે જ આત્મ સ્વરૂપ છે. એવું જે માત્ર જ્ઞાન સ્વરૂપ જ્ઞાનરૂપ સ્વભાવ તે જ આત્મ સ્વરૂપ છે. આ રીતે જ્ઞાન પોતે પોતાના જ્ઞાન માત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે છે, વિચારથી નિશ્ચય કરે છે, એ વાત અહીંયા નથી લીધી. અવલોકનથી નિશ્ચય કરે છે એટલે ચાલતા વેદનને અનુભવીને નિશ્ચય કરે છે હું આવો છું, માત્ર જ્ઞાન રૂપે છું. ત્યારે એવો નિશ્ચય કરે ત્યારે જ્ઞાનની જ્ઞેયથી ભિન્નતા અને નિરપેક્ષતા અવલોકનથી સમજાય છે. જે પહેલાં વિચારથી સમજાણી હતી તે જ વાત અવલોકનથી સમજાય છે. એમ કહો કે અનુભવથી સમજાય છે, અનુભવાંશે સમજાય છે એમ કહો, એક વાત છે. એ અનુભવાંશે સમજાતા ઓળખાણ થઈ. અને એ સમજાય છે કેવી રીતે, કે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે. મારું જે આ જ્ઞાન છે એને કોઈનો આધાર નથી. સમજવામાં શું, પહેલો પોઈન્ટ, પહેલો મુદ્દો શું આવ્યો, કે અનાદિથી જ્ઞાન કોઈના આધાર વિના એમને એમ શુદ્ધ રહ્યું, કોઈના અવલંબન વિના, કોઈની મદદ વિના, કોઈની અપેક્ષા વિના, કોઈની સહાય વિના એમને એમ રહ્યું શુદ્ધ. માટે મને કોઈના આધારની જરૂર નથી. બધી આધાર બુદ્ધિ છૂટી ગઈ, શરીરના આધારે જીવું છું એ છૂટી ગઈ, રોટલા પાણીના આધારે જીવું છું એ છૂટી ગઈ, પૈસાના આધારે જીવું છું એ છૂટી ગઈ, મકાનના આધારે જીવું છું એ છૂટી ગઈ, આબરુ કીર્તિના આધારે જીવું છું, બધું એક સાથે આખું પોટલું વાળીને નાખી દીધું. તે બધી આધાર બુદ્ધિનું એક પોટલું વાળી અને એને ખલાસ કરી નાખ્યું, ફેંકી દીધું. એવો જોરથી નિર્ણય થાય છે, કેમ કે આ પુરુષાર્થ પૂર્વક થયેલો નિર્ણય, બળવાન નિર્ણય. સમજાય છે, અવલોકનથી સમજાય છે કે જ્ઞાન જ્ઞાનના આધારે છે. સાથે સાથે જ સાયમલ્ટેનિયસ એ જ વખતે પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે, એટલે ફીલ થાય છે. પ્રતિભાસ આવે છે ત્યારે શું થાય છે, ફીલ થાય છે, ફિલિંગ સ્ટેજ છે. અહીંયા વિચારની ભૂમિકા નથી પ્રધાનપણે, સાથે સાથે વિચાર ચાલતી ચાલે છે એ જુદી વાત છે, ગમે છે, એના ઉપર લક્ષ્ય બી નથી. પણ અહીંયા ફીલ થવા માંડે છે કે મારામાં અનંત સામર્થ્ય છે, મારા સ્વભાવનું સામર્થ્ય અનંત છે અને મારો આનંદ અથવા સુખ પણ અનંત છે. એવો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. એવા પ્રતિભાસને સ્વભાવનું અવભાષણ કહેવામાં આવે છે અથવા સ્વભાવનો પ્રતિભાસ કહેવામાં આવે છે. એને સ્વભાવની ઓળખાણ પણ કહે છે, એને સ્વભાવનો નિશ્ચય અથવા નિર્ણય પણ કહે છે. અને એ વખતે સ્વરૂપનું લક્ષ્ય બંધાતું હોવાથી એને સ્વરૂપ લક્ષ્ય થયું એમ પણ કહેવામાં આવે છે. અને એ અસ્તિત્વ ગ્રહણપૂર્વક થયું હોવાથી એને અસ્તિત્વ ગ્રહણ પણ કહેવામાં આવે છે. ભિન્ન ભિન્ન જ્ઞાનીઓએ ભિન્ન ભિન્ન શબ્દ પ્રયોગ કર્યો છે. જે હકીકત છે તો એકની એક જ છે, એમાં બે પણ નથી.
એમાં
શું છે કે વિચારથી વાતને સમજી લેવી, પછી અવલોકન માં શા માટે ન જવું, વિચાર માં શા માટે રોકાવું? જો વિચારમાં આ વિષય સમજાઈ ગયો, આ સબ્જેક્ટ નો વિચાર બરાબર સંમત થઈ ગયો આપણને, પછી એના અવલોકન માં શા માટે ન જવું? અને વિચાર જ શા માટે પેરા કરવો? જયારે તમે સામાન્ય ઉપર જાઓ છો એટલે પ્રયોગ થાય છે. પ્રયોગ છે એ પ્રયોગ ને અત્યારે ક્ષેત્ર સાથે કઈ જોડવાની જરૂર નથી. અત્યારે તો જ્ઞાન સામાન્યનું જ્યાં વેદનરૂપ અનુભવ થઈ રહ્યો છે એટલો જ આધાર અને અવલંબન લેવાનો છે કે જ્ઞાન જ્ઞાનના આધારે છે. અત્યારે ક્ષેત્ર સાથે એને વિચારને લંબાવવાનો કે જિજ્ઞાસામાં લેવાની પણ જરૂર નથી. ક્ષેત્રનો વિષય અથવા સ્ટેજ ક્યારે આવશે, જ્યારે ક્ષેત્રનો પ્રશ્ન નીકળ્યો છે ત્યારે એ ક્ષેત્રનું સ્ટેજ ક્યારે આવશે કે જ્યારે એકાગ્રતા કરવાનો પ્રકાર આવશે ત્યારે, અને ત્યારે કોઈ એક મર્યાદિત ક્ષેત્રનો અંશ નહીં લેતા, મનનો કે મગજનો, પૂરું જે આખું જ્ઞાનપિંડ ચૈતન્યપિંડ દેહાત કરે છે એ ધ્યાનનો વિષય પૂરા ક્ષેત્રનો છે. ધ્યાનમાં જે એકાગ્રતા અને વ્યાપકતા એ એકાગ્રતા છે. આપણે જે સ્વરૂપની ભાવના છે એમાં છેલ્લા બે વચનો એ ભાગ લીધા છે કે એવા એવા અભેદ, એવા એવા અભેદ એટલે બધા પડખા એમાં આવી ગયા, અભેદમાં ભેદવાળા બધા પડખા આવે, એવા એવા અભેદ નિજ સ્વરૂપમાં હું ઉપયોગ કરું છું અને વ્યાપ્ય વ્યાપક ભાવે તન્મય થાઉં છું. તન્મય એટલે લીન થાઉં છું. એમાં વ્યાપ્ય વ્યાપક પણ હું પૂરા ક્ષેત્રમાં લેવું છું, કોઈ એક પાર્ટ માને, કોઈ એક ભાગ માને, પણ એ એકાગ્રતા લીનતાના સ્ટેજે છે એ વાત. અત્યારે તો નિર્ણયનું સ્ટેજ છે, એમાં એકાગ્રતાનો પ્રશ્ન નથી.
સાંભળવાનું પણ થાય છે, ઉપયોગને કોઈ પણ એક ઇન્દ્રિયના વિષય પર મૂકી અને પ્રયોગ ચાલુ રાખો કે ત્રણેય ઇન્દ્રિયો પર ઉપયોગને ઘુમાવીને ત્રણેય ઉપર પ્રયોગ સાથે સાથે ઝડપથી કરવા પ્રયત્ન કરો.
ત્રણેય ઇન્દ્રિયોમાં માનો કે તમે એક ટેપ રેકોર્ડર પણ સાંભળો છો, જમો પણ છો, અને આંખ છે તમને થાળીમાં રહેલા પદાર્થો જણાય પણ છે, રોટલી દાળ ભાત શાક મીઠાઈ જે હોય. ઉપયોગ તો ત્રણેયમાં ક્રમથી ચાલવાનો છે, એક સાથે તો ત્રણમાં ચાલવાનો નથી. ઉપયોગ જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનના વિષયને ઉપર મુખ્યતા કરે છે ત્યારે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થાય છે, એટલે ઉલટો પ્રયોગ ચાલે છે. જ્ઞાન વિશેષનો આવિર્ભાવ તે ઉલટો પ્રયોગ છે. ત્યાં શું છે કે ત્યાં તમારું જે જ્ઞાન, જે ઇન્દ્રિયનો વિષયરૂપ જે જ્ઞાન વિશેષ છે એ ગૌણ થઈ જશે, ત્યારે જ્ઞાન સામાન્ય ઉપર આવી શકશે. કોઈ પણ અર્ગ્નિના આવિર્ભાવ વખતે તમે આ પ્રયોગમાં આવો એટલે ગમે તે ઇન્દ્રિયોનો પ્રયોગ હશે એ છૂટી જશે. ઉલટો પ્રયોગ છૂટીને શુલ્ક પ્રયોગ થશે, ઉલટો પ્રયોગ ચાલુ રહે ને શુલ્ક પ્રયોગ નહીં થાય. કેમ કે પરસ્પર વિરોધ છે પ્રયોગ, એટલે કોઈ પણ હોય એની સાથે આપણે મતલબ નથી. ખાઈએ ત્યારે જ થાય પ્રયોગ, કે સાંભળીએ ત્યારે જ પ્રયોગ થાય, કે જોઈએ ત્યારે જ પ્રયોગ થાય, કે સ્પર્શ કરીએ ત્યારે જ પ્રયોગ થાય, નિતર ન થાય એવું કાંઈ નથી. કોઈ પણ પંચેન્દ્રિયનો વિષય ચાલતો હોય એ ઉલટો પ્રયોગ ચાલે છે, અને ત્યારે કોઈ પણ વખતે ગુલાટ ખાઈને તમે ઉલટો પ્રયોગ કરી શકો છો. એ તો ગુલાટ જ ખાવાની છે, એ તો બધા બાહ્ય જ્ઞાનના પ્રયોગો ઉલટા ચાલે છે, અને આ અંતરજ્ઞાનનો પ્રયોગ છે. એટલે બાહ્ય જ્ઞાનમાં કોઈ પણ બાહ્ય જ્ઞાન હોવ, બાહ્ય જ્ઞાન સામાન્ય છે, બાહ્ય જ્ઞાન તરીકે એ ભેદ છે, એ તો એને બાહ્ય જ્ઞાનના અંદર અંદરના છે. તમારા માટે તો એક જ બાહ્ય જ્ઞાન છે, ત્યાંથી પલટો મારીને તમે અંતરજ્ઞાનમાં આવી શકો છો. અને અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિએ જે અવલોકન કરો તમે, કે આખો જે બહારના ઇન્દ્રિયોના વ્યાપાર છે એ ગૌણ થઈ ગયા. ગૌણ થઈ ગયા એટલે સમયસારની 15મી ગાથામાં એનો વિચ્છેદ થઈ ગયો એમ કે છે. કેવો વિચ્છેદ થઈ ગયો? સમસ્ત જ્ઞેયોનો વિચ્છેદ થઈ જાય છે અને જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે. એ ત્યાં જ્ઞાન એટલે આત્મા પ્રગટપણે અનુભવમાં આવે છે. કેમ કે જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ છે, આત્માનુભૂતિ તે જ્ઞાનાનુભૂતિ છે. એ વાત અમૃતચંદ્ર આચાર્ય આગળના કળશમાં પહેલા કરી દીધી છે વિષયનો ઉપોદઘાત કરવા માટે. જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદનથી પ્રસિદ્ધ થવા યોગ્ય પોતાનો આત્મા ભાષ્યમાન થાય છે. કેવી રીતે? ફરીથી કે જ્ઞાનને પોતાના નિજ અવલોકનમાં સ્વલક્ષણભૂત પ્રગટ જ્ઞાન વેદન દ્વારા પ્રસિદ્ધ થવા યોગ્ય એવો જે પોતાનું સ્વરૂપ, આત્મ સ્વરૂપ, તે સિદ્ધે સિદ્ધું ભાષ્યમાન થાય છે. વિકલ્પની આડ વગર ભાષ્યમાન થાય છે, કે જેના ભાષ્યમાન થવાથી મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાયો મર્યાદામાં આવે છે. આ શબ્દ 144 ગાથામાં આચાર્યશ્રીએ વાપર્યો છે સમયસારમાં. એટલે કે તે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની વૃત્તિઓ સ્વરૂપ સન્મુખ થાય છે, દિશા બદલાણી, જ્ઞાનની દિશા બદલાણી, અને એ વખતે નિશ્ચય બળ ઊભું થયું એટલે પુરુષાર્થની દિશા પણ બદલાણી, બે ગુણની દિશામાં ફેર પડ્યો. હજી શ્રદ્ધામંદ મિથ્યાત રૂપે છે અને ચારિત્ર ગુણમાં રાગ ચાલે છે, એ બંનેમાં વિપરીતતા હજી પૂરેપૂરી ચાલે છે. બે ગુણના પરિણમનમાં ફેરફાર થયો અને સ્વરૂપ સન્મુખ થયા. હવે જે આ આત્મા ભાષ્યો પ્રસિદ્ધ જ્ઞાન વેદનથી આત્મા ભાષ્યો, તો આત્મા નિત્ય છે, ત્રિકાળ છે, એ ક્યાંથી ભાષ્યો? કે જ્ઞાનનું જે સામાન્યપણું છે એ સતત રહે છે, એટલે એના સાતત્યથી એ ભાષ્યો. નિત્યપણું ક્યાંથી ભાષ્યો? જેને આ પત્રમાં 438માં કૃપાળુ દેવે સામ્યપણું કીધું, સમતા કહ્યું. સમતા રમતા ઉરતતા એમાં સમતા કહી, એટલે સમપણું કહ્યું, એટલે ધ્રુવપણું કહ્યું. એ ધ્રુવપણું જ્ઞાનના સાતત્યથી ભાષ્યમાન થઈ ગયું, એટલે ત્રિકાળી પણ જ્ઞાનની અંદર આવ્યો. અને ત્યારે જીવને, તે જીવને યથાર્થપણે નિશ્ચય નયનો પક્ષ બંધાય છે, એને નિશ્ચય નયના પક્ષમાં વિકસેલું હોવાથી જીવને નિશ્ચયનો પક્ષ કદી આવ્યો નથી. યથાર્થપણે નિશ્ચયનો પક્ષ આવવો તે પણ અપૂર્વ છે, પણ એ પક્ષમાં જે કોઈ જીવ યથાર્થપણે આવે તો અટકતો નથી. પક્ષ પલટો કર્યો, ઘડો આડો થઈને ઊભો થશે એમ પહેલા વ્યવહારના પક્ષમાંથી નિશ્ચયના પક્ષમાં આવ્યો, પણ નિશ્ચયના પક્ષમાં અટકશે નહીં. કેમ કે લક્ષ્મણ નિશ્ચય સ્વરૂપ છે, એટલે એના ઉપરના જોરને લઈને આ પક્ષ છૂટી જશે. પક્ષ એટલે તે કાળે જે નિશ્ચય સ્વરૂપનો રાગ વિકલ્પ ચાલે છે તેમાં એકત્વ છે એને નિશ્ચયનો પક્ષ કીધો છે. એ સ્વરૂપના એકત્વથી છૂટી જશે, વિકલ્પનું એકત્વ છે એ સ્વરૂપના એકત્વથી છૂટી જશે ને છૂટી જશે. અને પક્ષાંતિક્રાંત થઈને જે અનુભવ કરશે એને સમ્યક જ્ઞાન કહે છે, એને આત્મજ્ઞાન કહે છે, એને સમ્યક દર્શન કહે છે, એને સમય સાર કહે છે, અને એને આત્મખ્યાતિ પણ એને જ કહે છે. આત્મખ્યાતિ નામની ટીકા છે ને, તો કે આત્મખ્યાતિ પણ એને જ કહે છે, આત્માની પ્રસિદ્ધિ પણ એને જ કહે છે, અને એને જ આત્મ સાક્ષાત્કાર કહે છે. એટલે નિશ્ચયનો પક્ષ બંધાય છે, અર્થાત લક્ષ્ય થાય છે. એ પક્ષમાં હોવા છતાં લક્ષ્યમાં દક્ષ છે. ગુરુદેવ આ રીતે એલિટ્રેશન કરતા હતા કે નિશ્ચયના પક્ષમાં હોવા છતાં એ પોતાના સ્વરૂપ લક્ષમાં દક્ષ છે. દક્ષ એટલે ચતુર છે, વિચક્ષણ છે, એક્સપર્ટ છે. પછી પક્ષમાં રોકાશે નહીં. એ રીતે આ પ્રયોગથી પોતાના સ્વરૂપનું ઓળખાણ યોગ્ય અવસ્થામાં ઉત્કૃષ્ટ મુમુક્ષુની ભૂમિકામાં આવે કરે, અને તે એને કૃપાળુ દેવે એ જ્ઞાએ તે ભૂમિકાનું સંકેત કર્યું છે. તે ભૂમિકાનું તે સંકેત છે, અને પરમાર્થ સંકેતનું તે અનન્ય કારણ છે. અથવા એ પરમાર્થ સંકેતનું અંગ છે એમ પણ એમણે કહ્યું છે. એ સમ્યક દર્શનનું અંગ છે, અવયવ છે. અવયવ એટલા માટે કહ્યું, નહીતર તો શું છે, આગમ પદ્ધતિએ પૂર્વ પર્યાયને વ્યવહાર કહેવાય છે. આગમ પદ્ધતિમાં કોઈ પણ ઉત્તર પર્યાયના કારણભૂત કારણ સદ્રશ કોઈ પૂર્વ પર્યાય હોય તો એને વ્યવહાર કહેવાય છે. અને વ્યવહાર નિશ્ચયમાં એવી વાત છે કે વ્યવહારથી નિશ્ચય થાય નહીં. એટલે એ આગમ પદ્ધતિ અહીંયા લાગુ નથી પડતી. અહીંયા તો એમ કહે છે કે અંગભૂત છે, એટલે શું ડેવલપ થશે. એમ પહેલા શરીર નાનું હોય, પછી મોટું થાય, શરીર ધીમે ધીમે મોટું થાય છે તો એનો એનો એન્લાર્જમેન્ટ થાય છે ને, એમ આનો જ એન્લાર્જમેન્ટ એ પરમાર્થ સંકેત છે એમ કહેવું છે. ઓલો વ્યવહાર ન લેવો કે વ્યવહારનો અભાવ થઈને નિશ્ચય થશે, એ વાત નથી અહીંયા. એટલે અંગ કહી દીધું એમને, આ તો સમ્યક દર્શનનું અંગ છે. અને આ રીતે આ ક્રમમાં આવ્યા વિના કોઈને સીધું સમ્યક દર્શન થતું નથી. એ દર્શાવવા અમૃતચંદ્રાચાર્ય પહેલા ટીકામાં એ વાત નાખી કે પ્રથમ તો શ્રુતજ્ઞાન વડે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો, પછી પક્ષ બંધાણા પછી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પર્યાયો જે વૃત્તિઓ છે મર્યાદામાં આવશે, અને સ્વરૂપ સન્મુખ થયેલી એ વૃત્તિઓ સ્થિર થશે ત્યારે લીનતારૂપ ચારિત્ર થઈને એકાકાર અનુભવ થશે. ત્યાં શ્રુત જ્ઞાન છે એ ભાવ સ્વરૂપ જેને પ્રગટ થયું છે એવા જે આત્મા જ્ઞાની પુરુષ છે એની માણીને દ્રવ્ય સ્વરૂપ કહે છે, અને એ એક જ નિમિત્ત પડે છે આમાં. કેમ કે આ વિષય બીજ જ્ઞાનનો છે. કૃપાળુ દેવે આ સ્વરૂપ નિશ્ચયને બીજ જ્ઞાન એવું પણ નામ આપ્યું છે, અને સુધારસ એવું પણ નામ આપ્યું છે. તો બીજ જ્ઞાન છે એ જ્ઞાની દ્વારા જ મળે, અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા જ મળે. કેમ કે આ તો પ્રયોગ છે, તો પ્રયોગ કહેનાર પ્રયોગમાં આવેલો હોય ત્યારે એ પ્રયોગ કહે ત્યારે એ પ્રયોગ કરી દેખાડીને કહે છે. માટે શ્રુત જ્ઞાન દ્વારા જ આનો નિશ્ચય થાય છે. આવી જ વાત કોઈ અજ્ઞાની કરે તો એનાથી એનો નિશ્ચય નથી થતો, કેમ કે અજ્ઞાની દ્વારા બીજ જ્ઞાન નથી મળતો, બીજ જ્ઞાન જ્ઞાની દ્વારા મળે છે એમ કેવું છે. એટલે શુદ્ધ જ્ઞાન સમજવાય પડે. શુદ્ધ ગુરુદેવ તો બહુ સ્પષ્ટ કરતા એ વિષય પર, એમાં અજ્ઞાનીની વાણી કામ ન આવે. શ્રુત વડે શ્રુત જ્ઞાન દ્વારા, શ્રુત જ્ઞાન તો કોનું કહેવાય કે જેને ભાવશ્રુત પ્રગટ થયું હોય એની વાણીને જ દ્રવ્યશ્રુત કહેવાય છે. એ જ્ઞાનને શ્રુત જ્ઞાન એવું નામ લાગવું પડે છે, અજ્ઞાનીની વાણીને લાગુ નથી પડતું. એ ઉપર બહુ સ્પષ્ટીકરણ આપે છે. એને તો સ્પષ્ટ છે કે એ વિષયથી જે અજાણ છે એ સાંભળીને ધારીને કહે તો એમાં કંઈ એને પોતાને ખબર નથી, તો એની ખબર બીજાને કેવી રીતે પડે, એ ન પડી શકે. એ રીતે 438માં જે કહ્યું અત્યંત અનુભવનું કારણ, આ જે જ્ઞાયકતા છે લક્ષણ તે અત્યંત અનુભવનું કારણ છે. ભિન્નતાનું તો કારણ છે પણ અત્યંત અનુભવનું પણ એ કારણ છે. એ લક્ષણ ધ્યાનામાં છે, અત્યંત અનુભવનું કારણ એવી જે જ્ઞાયકતા તે લક્ષણ ધ્યાનામાં છે, જેમાં છે તે પદાર્થ ને તીર્થંકરે જીવ કર્યો છે. આવી રીતે જીવની વાત પરમાર્થના અત્યંત અત્યંત અભ્યાસે સમજાય છે. આવી જીવની વાત પરમાર્થના અત્યંત અભ્યાસે સમજાય છે. અત્યંત પરમાર્થના અભ્યાસ વિના એ સમજવામાં પણ આવતી નથી. અત્યંત પરમાર્થનો અભ્યાસ એટલે આત્મકલ્યાણની ભાવના વારંવાર થવી, તે અત્યંત અભ્યાસ છે. એ ભાવના વિના એમનેમ જાણવા બેસે તો માહિતી જ્ઞાન થાય, પણ એ પણ ઠેકાણા વગરનું પરલક્ષી હોય, એ લાભ થાય. અને બીજા ધર્મો છે એ સાથે સાથે, જેને આમ કહે કે આનુષંગિક ભાવો છે, આનુષંગિક ભાવો છે. મુખ્ય તો જ્ઞાયકતા છે, જ્ઞાયકથી જુદો પડે છે. કેમ કે પેલા જુદો નથી પીડ્યો, અભેદતા કરે છે. જે જ્ઞાનથી જાણીને અભેદતા સાધે છે તે જ જ્ઞાનથી જુદો પડે, અને જુદો પડે ત્યારે ઓલા ઉર્ધતા વગેરે સાથે સાથે કોરિલેટેડ થઈ જાય છે, એનું કોરિલેશન છે સાથે સાથે. ત્યાં જ આવે છે, ત્યાં એ વિજ્ઞાનનો વિષય છે, ત્યાં જ બતાવે છે. પછી સુખભાસ નામનું લક્ષણ લીધું છે. સુખભાસ છે એ બધાને અનુભવ થાય છે એની વાત કરી છે. સુખભાસ છે એ ઉલટો સુખનો ઉલટો અનુભવ છે. વાસ્તવિક જે સુખ છે એને એના ઉપરથી સમજાવવા માટે સુખભાસનું દ્રષ્ટાંત લીધું છે. જ્યાં જ્યાં સુખ ભાસે છે એના દ્રષ્ટાંત લીધા છે. એમ કહીને જીવના સુખ છે એને ઓળખાવવું છે, સમજાવવું છે. સુખાભાસ શબ્દાદી પાંચ વિષય સંબંધી, લોકોને સુખ લાગે છે, અથવા સમાધિ આદિ જોગ સંબંધી કશાયની મનતા થાય ત્યારે, એટલે પાંચ ઇન્દ્રિયના પાંચ વિષય ઈચ્છિત વિષયમાં સુખનો આભાસ છે, અને મન છઠ્ઠું એમાં સમાધિ એટલે કશાયની મનતા, ત્યાં પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર નથી. જે સ્થિતિમાં સુખ સંભવે છે, એમાં જે સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. બીજું કઈ તમને સુખ નહીં સંભવે, સુખનું કારણ નહીં સંભવે. શું કહે, ભિન્ન ભિન્ન કરીને જોતા સુખનું કારણ જીવ છે એમ દેખાશે તમને. પાંચ ઇન્દ્રિયના વિષયો સુખનું કારણ નહીં દેખાય, મનના વિકલ્પો પણ સુખનું કારણ નહીં દેખાય, જીવ જ સુખનું કારણ દેખાશે. ભિન્ન ભિન્ન કરીને જોવામાં આવે તો, કે જેને સુખ લાગે છે તે એક પદાર્થ છે, અને જેનાથી સુખ લાગે છે તે એક બીજો પદાર્થ છે. હવે બે માંથી સુખ ક્યાં છે ભિન્ન કરીને જુઓ. ભિન્ન કરીને જુઓ તો પરમાણુની કોઈ પર્યાયમાં સુખ નહીં દેખાય. ગુરુદેવ એક બહુ સરસ પ્રેક્ટિકલ સાઈડનો દ્રષ્ટાંત આપતા કે ભાઈ તમને રૂપિયામાં સુખ દેખાય છે કે સોનામાં સુખ દેખાય છે તો તમે એના કટકા કરીને જુઓ, એમ કહેતા ચાલુ ભાષામાં. કટકા કરીને એટલે શું, કે એક એક પરમાણુને છૂટો પાડીને જોઈ લે, સુખને શોધે એની અંદર, એક એક પરમાણુને પરિચ્છેદ કરીને એનાલિસિસ કરીને જો અંદર ક્યાંય સુખ નામનું તત્વ છે, જુદો પાડીને જુઓ ત્યાં પરમાણુમાં સુખ તત્વ છે, તો કે સુખનું કારણ તમને જીવમાં દેખાશે, સુખનો અનુભવ તમને જીવમાં થયો એમ લાગશે. પરમાણુમાં ક્યાંય સુખ તમને દેખાશે અને તે સુખભાસ નામનું લક્ષણ. તેથી માટે તીર્થંકરે જીવનું કહ્યું છે, તીર્થંકરે એ લક્ષણ પણ જીવનું કહ્યું છે. અને તે જ્ઞાન સાથે અભેદ છે. જ્ઞાન અકસાય સ્વરૂપ હોવાથી અને સુખ પણ આકુલતા રહિત લક્ષણે હોવાથી અને કસાય આકુલતા સહિત લક્ષણે હોવાથી, જ્યાં સકસાયપણું છે ત્યાં દુઃખ છે અને અકસાયપણું છે ત્યાં સુખ છે, ને જ્ઞાન અકસાય સ્વરૂપે હોવાથી સુખ સ્વરૂપે જોવામાં આવે છે. જુદું જુદું છે. આભાસમાં તો ભ્રાંતિ છે અને ભાસમાં લાગવા પણ દેવું છે. ભાસ એટલે યથાર્થ જ્યાં સુખ છે એમ નથી, અહીં તો લાગે છે. સુખ ભાસ એટલે સુખનું લાગવું, ભાસવું એટલે લાગવું. તો ફીલ અને વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે. વધારે સમજવા માટે નિંદ્રાનો દ્રષ્ટાંત પણ એની અંદર સ્પષ્ટપણે માલુમ પડશે. જેમ કે કોઈ માણસ જાગે છે ત્યારે અનેક પ્રકારના વિચારોમાં એને ઔપાધિક ભાવો ચાલે છે, અને જેટલી ઉપાધિ વધારે એટલું ટેન્શન ને એટલું દુઃખ અનુભવ ગોચર થાય છે. એ જ માણસ જ્યારે આરામથી સૂઈ જાય ત્યારે શું કહે છે, હાશ નિરાતે ઊંઘ આવી ગઈ. એટલે જે એને દુઃખ વૈચારિક ભૂમિકામાં ઉપાધિ ભાવોનું હતું એ નિંદ્રામાં નહોતું એને, ત્યારે એને પછી ભાઈ સુખેથી ઊંઘ આવી ગઈ. કેવી રીતે ઊંઘ આવી, ભાઈ સુખેથી ઊંઘ આવી ગઈ. અને બહુ ટેન્શન હોય તો ઊંઘ નથી આવતી માણસને, એટલે દુઃખની પ્રબળતા થાય ત્યારે સુખનો હડફેરો લાગી જાય છે, નિંદ્રાના સુખ પણ પાછું ઠેલાઈ જાય છે. વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે, જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિત પણ છે. ત્યાં તો કોઈ પદાર્થ પાંચ ઇન્દ્રિયના વિષય નથી, ત્યાં પણ હું સુખી છું, મને ઉપાધિ નહોતી અને હું સુખી છું, એવું જે જ્ઞાન છે તે તે બાકી બીજો એવો જે જીવ પદાર્થ તેનું જ્ઞાન છે. કેમ કે ત્યાં નિંદ્રામાં જીવ હતો, બીજું કઈ નતું, ઉપાધિ નતી, તો પણ જીવ તો હતો ને, એ રીતે નક્કી થઈ શકે છે એમ કે છે. બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાસવાપણું તો ત્યાં અત્યંત સ્પષ્ટ છે કે ઉપાધિ નતી ત્યાં મને, તે જેનાથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી, જીવ સિવાય માલુમ પડતું નથી. થોડું વિસ્તાર કરીશું શું પાસ નું ખરેખર. Thank you.